પ્રકાશભાઈ કોઠારી લંડનથી. તમારો સવાલ છે કે આપણે મન, વચન અને કાયા એ ત્રણેથી ત્રણ રીતના કર્મ બાંધીએ છીએ, તો એ જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે એ જ કર્મમાં આવે કે બીજા, જેમ કે મનના કાયામાં, કાયાના વચનમાં? પ્રકાશભાઈ, કર્મ મન, વચન ને કાયાથી બંધાય, પણ આ ત્રણે મિલીભગત હોય. જો કાયાનું હલનચલન એક આંગળી પણ ત્યારે ઉઠે જ્યારે મન મગજનો હુકમ થાય. તમે બોલી પણ ત્યારે શકો છો જ્યારે મનનો હુકમ થાય. એટલે મન જ મેઇન છે, મેઇન મન જ છે. વચન અને કાયા સ્થિર હોય ને તો પણ મનથી તો કર્મ બંધાય. પ્રસન્નચંદ્ર મુનિના વચન અને કાયા કેવા સ્થિર હતા, અને તોય મનથી કેવા કર્મ બાંધ્યા કે નરક ગતિ સુધી પણ જઈ શકે. અને વચન અને કાયાથી પણ કાંઈ થયું હોય તો મન તો સાથે જ હોય. એટલે મન, વચન, કાયા ત્રણે સાથે જ છે. કર્મ બાંધવામાં અને કર્મ છોડવામાં અને કર્મ ભોગવવામાં, નિર્જરા કરવામાં પણ. મનવાળા જે જીવ છે, સંઘની પંચેન્દ્રિય, એ જ કર્મ બાંધશે ને એ જ કર્મ છોડી શકશે. એટલે ઉદયમાં પણ એ જ રીતના આવશે જે રીતે કર્મ નાખ્યા છે, કાં તો રાગથી નાખ્યા છે, કાં તો પ્રેમથી, સોરી, કાં તો રાગથી નાખ્યા છે, કાં તો દ્વેષથી. કોઈ પણ તમારા કરેલા કર્મનું વર્ગીકરણ કરો તો આ વસ્તુ સમજાઈ જશે. જુઓ, આ વસ્તુ ગમી ગઈ, આ વ્યક્તિ ગમી ગઈ, આ પરિસ્થિતિ ગમી ગઈ, એ બધા રાગના કર્મ છે. આ રહી જાય તો સારું, એ બધા રાગના કર્મ. અને આ નથી જોતું, આવું ક્યાં આવ્યું, આવું કેમ થયું, આવું નહોતું થવું જોઈતું, આ બધા દ્વેષના કર્મ. કર્મ મુખ્ય બે જ ફોર્મમાં આપણે નાખીએ છીએ, જ્યારે જમા કરીએ છીએ ત્યારે બે જ ફોર્મમાં, અને ભોગવટામાં પણ એ બે ફોર્મમાં જ આવે છે. જ્યારે ઉદીર્ણામાં લાવો, ધ્યાન વખતે કર્મ, જ્યારે કર્મની જ્યારે ઉદીર્ણા કરો ત્યારે બે જ ફોર્મમાં આવે. જે રાગના કર્મ નાખ્યા છે એ રાગના કર્મ ઉદીર્ણામાં આવે તો ગમી જાય એવા સુખદ સેન્સેશન મળે, દ્વેષના કર્મ ઉદીર્ણામાં આવે તો ના ગમે એવા દુઃખદ સેન્સેશન આવે. ને એને સમતા ભાવે વેધો તો એને નિર્જરા થાય. જે મન વગરના પ્રાણી સાથે તમે જે વ્યવહાર કરો છો, એક ઇન્દ્રિય જીવો છે, વિકલેન્દ્રિય જીવો છે જેમને મન નથી, તો એ ભોગવટામાં આવશે ત્યારે એ જીવ તમારી સામે નહીં આવે. કેમ કે એમને મન નથી, એમને વેરની ગાંઠ નથી બાંધી તમારી સાથે, એમને વેરની ગાંઠ નથી વાળી, કેમ કે એમને મન નથી. તો એ તમારી સાથે ભોગવટામાં કેવી રીતના આવશે, તો કે તમને શરીર પર રોગ થાય, તમને બીજી કોઈ તકલીફ પડે, એ રીતના તમારા ભોગવટામાં આવે. અથવા તો અનંતા સાગરોપમ કે પલ્યોપમ વર્ષો સુધી જીવ એક ઇન્દ્રિયમાં પડ્યો રહે, અને આવા બધા એક ઇન્દ્રિય જીવની કિલામણા કરી હોય, એમને જે દુઃખ તકલીફ આપી હોય અનંતા વર્ષો સુધી, ત્યાં પડ્યા પડ્યા અનંતા વર્ષો સુધી ભોગવ્યા કરે, કેમ કે ત્યાં કોઈ ટાઈમ લિમિટ તો છે નહીં. આ રીતના એ કરેલા કર્મ ઉદયમાં આવે. નિગોદનો જીવ પણ એક ઇન્દ્રિય જ કહેવાય. એટલે એક ઇન્દ્રિયને યોગ્ય કરેલા કર્મ એક ઇન્દ્રિયમાં જઈને ભોગવવા પડે. અને રાત દિવસ આપણો પાલો તો એક ઇન્દ્રિય જીવ જોડે જ પડે છે, વધારે પડે છે ઉલટાનો એક ઇન્દ્રિય જીવ જોડે, ને એમાં પાછી રાચી માચીને નિકાચિત કર્મો કર્યા હોય, તે પંચેન્દ્રિયપણામાં પણ ભોગવટામાં આવે નિકાચિત કરેલા કર્મ. કયું કર્મ તમે કેટલા રસથી બાંધ્યું છે, કેટલું રાચી માચીને બાંધ્યું છે, તે જ વખતે ઓન ધ સ્પોટ આત્મામાં નોટ ડાઉન થઈ જાય છે કે આ કર્મ કેટલા સમય પછી કયા ભાવમાં કઈ રીતે કયા નિમિત્ત દ્વારા ઉદયમાં આવશે. જોયું આપણા બધાનો આત્મા કેટલો તટસ્થ છે, કેટલો નીતિવાન છે. તે પોતે કરેલા કર્મની સજા પણ પોતે જ પોતાને નક્કી કરી નાખે છે, જરા બી ચીટિંગ કર્યા વગર. તે પ્રમાણે અમલીકરણ પણ કરે છે. એ પોતાની ફેવર નથી કરતો કે આ વખતે જવા દે પછી પનિશમેન્ટ આપીશ. આપણા આત્મા પાસે જે આપણે આટલું શીખીએ તો આપણું કલ્યાણ થઈ જાય, બેડો પાર થઈ જાય. પોતે જ કરતા બને છે અને પોતે જ કર્મનો ભોગતા પણ બને છે. કયું છે ને, ને ભોગ સારા ચિંતા વ્યાપણ રોગ સમ ચિંત્યા નહીં. ભોગ ભોગવતા માણસને ખાલી આ વાક્ય મગજમાં રહી જાય ને કે જેટલો ખુશ થઈ થઈને હું આ ભોગું છું એના 10 ગણા જોરથી ભયંકર રોગો આ શરીર પર આક્રમણ કરશે તો હું કેવી રીતે સહન કરીશ, મારું શું થશે. એટલું માનવી વિચારે ને તો પણ કર્મ બાંધવામાંથી પાછો પડે. બાકી જેની સાથે જે નિમિત્તથી આ કર્મનો ભોગવટો થવાનો હોય તે જ જીવ આપણા જ સમયે એ પણ માનવ ભાવમાં આવી જાય. બોલો, આ માનવી નિમિત્ત તરીકે આપણને આવવાનું છે ને આપણો કર્મ ભોગવટો થવાનો છે. તો જ્યારે આપણો માનવ જન્મ હોય ત્યારે એનો પણ માનવ જન્મ આવવો અને એનું એ જ સમય આપણું મિલન થવું, અથવા બીજા કોઈ ભાવમાં ધારો કે સાપ બનીને એને આપણને ડંખ મારવાને છે તો એ જ સમય જ્યારે આપણો માનવ ભાવ છે અને જ્યારે એ સમય પાક્યો એ સમયે એ જીવ પણ સાપ બનીને સામે આવી જાય. એટલે એનો પણ એ રીતના બધું કમ્પ્યુટરાઇઝ નક્કી થઈ જાય અને એ રીતના એ કર્મ પાછું ભોગવાઈ જાય. તમને નથી લાગતું કે આ જીવ કેવું અદ્ભુત કમ્પ્યુટર છે? કર્મનો બંધ થઈ ચૂકે ને એકવાર, ત્યાર પછી જેટલો સમય એને પાકતા લાગે ને એ સમયને અબાધાકાલ કહેવાય. અબાધાકાલ, કોઈ કર્મનો અબાધાકાલ એક પલ માત્ર પણ હોય ને કોઈ કર્મનો અબાધાકાલ વર્ષોના વર્ષો ભાવોના ભાવો પણ હોઈ શકે. સામાન્ય રીતે કોઈ કર્મની એક કરોડાકરોડી સાગરૂપમની સ્થિતિ પડી તો પાકવામાં 100 વર્ષ લાગે, એ પ્રમાણે ઓછી સ્થિતિમાં ઓછો સમય પાકવામાં લાગે. ધારો કે કોઈએ ક્રોધ કસાઈ રૂપી કર્મ 48 મિનિટની સ્થિતિનું બાંધ્યું, સ્થિતિના હિસાબે એને 1 મિનિટ પાકવામાં લાગી, એટલે 1 મિનિટ પછી તેનો વિપાકકાલ પૂરો થયો, અબાધાકાલ પૂરો થયો. હવે એ કર્મની જેટલી સ્થિતિ હોય તે સ્થિતિના જેટલા સમય થાય તેટલા સમયમાં તે કર્મનો અમુક અમુક સ્કંધ વેચાઈ જાય. હવે ધારો કે 47 કર્મ સ્કંધ છે તો 47 મિનિટમાં વેચાઈ જશે. અને વેચણી કેવી રીતના થાય? પહેલાં અધિક પરમાણુ, પછી ઓછા, પછી એનાથી ઓછા, એ હિસાબથી સમજી લો કે આ 47 મિનિટનું છે તો પહેલી મિનિટમાં 500, પછી 400, પછી 300, આ હિસાબથી આ ઉદયમાં આવે. અને ઉદયમાં આવી ક્રોધ કસાયનો સ્કંદ ખરી જાય. ખ્યાલ આવે? એટલે કે એક વાર બાંધેલું કર્મ એક જ વારમાં નથી પતી જતું, એ 2 વાર 4 વાર 5 વાર ઉદયમાં આવે. તમે પાર્શ્વનાથ ભગવાનનું ભાવ જુઓ તો કમઠની સાથે બાંધેલું વેર કર્મ તે કોઈ વાર ભીલ બનીને એણે વેર બાળ્યું, કોઈ વાર કુરકુટ સર્પ બનીને વેર બાળ્યું, આવી રીતના અલગ અલગ રીતના એને કોઈ વાર મેઘમાળી બનીને બાળ્યું, એમ 4-5 વખત એ ઉદયમાં આવી એ કર્મ આવી રીતના એના સ્કંદ બનીને વેચાઈ જાય. હવે જો એટલી વાર આપણે કોઈ એકાંતમાં બેસીને સામાયિક કરી રહ્યો છે એટલે મન વચન કાયથી સ્થિર છે, ઓલું કર્મનો સમય પૂરો થયો ને એનું સ્કંદ એ પાકીને આવ્યો ક્રોધ, પણ એને નિમિત્ત નથી. તમે મન વચન કાયથી સ્થિર છો, નિમિત્ત નથી એટલે એ ક્રોધનું ફળ પ્રગટ નહીં થાય, અને એ પ્રગટ થયા વગર જ એ કર્મ ખરી જાય. ખ્યાલ આવ્યો? સામાયિકનું મહત્વ ખબર પડી. આ રીતે મનથી વચન અને કાયાની ત્રણેયની મિલી ભગતથી કર્મ બંધાય. તેમાં મુખ્ય રોલ મનનો હોય કે ઉદયમાં આવે ત્યારે એવું ન હોય કે કાયાથી બાંધેલા કર્મ કાયામાં જ ઉદયમાં આવે અને વચનથી બાંધેલા કર્મ વચનમાં જ ઉદયમાં આવે, એવું ના હોય. મન મુખ્ય છે ને ઉદયમાં આવે ત્યારે મન વચન ને કાયા ત્રણે મળીને જ રિએક્શન આપે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. પ્રકાશભાઈ કોઠારી, લંડનથી. તમારો સવાલ છે કે દેવદેવીઓ તીર્થંકર જન્મે ત્યારે અને સમવસરણ વખતે હાજર હોય છે અને ભક્તિ કરવા દેરાસરમાં આવે છે, તો ભક્તિ કરતાં કરતાં કર્મોની નિર્જરા ના કરી શકે, અને તેઓનું આયુષ્ય તો ઘણું લાંબુ હોય છે, તો તેઓ ભક્તિથી બધા કર્મની નિર્જરા કરી મોક્ષે ના પહોંચી શકે? પ્રકાશભાઈ, ભક્તિ કરતાં કરતાં કર્મોની નિર્જરા ત્યારે જ થાય જ્યારે મનની સ્થિરતા થાય. મનની સ્થિરતા વગર કર્મની નિર્જરા ન થાય. તો ભક્તિથી પુણ્ય કર્મ બંધાય. જો મનની સ્થિરતા નથી પણ ભક્તિ છે તો પુણ્ય કર્મ બંધાય, પણ મનની સ્થિરતા ન થાય તો કર્મની નિર્જરા કેવી રીતે થાય? અને દેવદેવી ગમે તેટલી ભક્તિ કરે, ગમે તેટલા પુણ્ય કર્મ બાંધે, પણ મનની સ્થિરતા નથી કરી શકતા, કેમ કે એમનું મન એટલું હાઈ લેવલ પર નથી જઈ શકતું ને એટલું લો લેવલ પર નથી જઈ શકતું જેટલું મનુષ્યનું જઈ શકે છે. એટલે તો મનુષ્ય મરીને સાતમી નરક સુધી પણ જાય અને સાધના કરીને મોક્ષ સુખ પણ પામી શકે, જ્યારે દેવ મરીને નરકમાં પણ ના જાય કે મોક્ષમાં પણ ના જાય. ભલે પુણ્ય અને ભોગ સામગ્રીની અપેક્ષાએ દેવનો ભાવ વિશિષ્ટ છે, પરંતુ માનવ ભાવની વિશિષ્ટતાઓમાં એનું મન આવે છે. દેવતાઓનું મન શક્તિ અને ક્ષમતાની દ્રષ્ટિએ ઘણું હીન છે, જ્યારે માનવ મન અગાધ શક્તિવાળું છે. 84 લાખ જીવાયોનીમાંથી અન્ય કોઈ પણ ભાવ એવો નથી જેમાં મન આટલું ઊંચેથી નીચે અને નીચેથી ઊંચે જઈ શકે. દેવ ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ ભારેમાં ભારે અશુદ્ધિ તરફ એનું મન જઈ શકે નહીં, અને ઊંચામાં ઊંચી શુદ્ધિ તરફ પણ તે ભાવમાં એ જઈ શકે નહીં. દેવતાઈ ભાવમાં મનના બે છેડા સુધી જવું શક્ય નથી, જ્યારે માનવ મન ઊંચામાં ઊંચું અને નીચામાં નીચું ભાવ પ્રયાણ કરી શકે છે. આ જ માનવ ભાવની વિશિષ્ટતા છે. આ ભાવમાં તમે તમારા મનનું પુરુષાર્થ દ્વારા આમૂલ પરિવર્તન કરી શકો છો. રૂપ, શરીર બળ એ બધું દેવભાવ કે પશુભાવમાં વધારે હોઈ શકે, પણ શુદ્ધિ અશુદ્ધિના ચરમ શિખરોને સ્પર્શ કરવાની મનની પ્રચંડ શક્તિ તો ફક્ત માનવ ભાવમાં જ છે. જો આપણે મનના રહસ્યો સમજી શકીએ તો આ માનવ ભાવને સફળ કરી શકીએ. મન આખી દુનિયામાં એક ક્ષણમાં ફરીને પાછું આવી શકે છે, અને જો રસ પડી જાય તો એક જ વસ્તુમાં એકાગ્રતા પણ લાવી શકે છે. મનની શક્તિ અજબ ગજબની છે. બીજી બાહ્ય ઇન્દ્રિયોની શક્તિ મન આગળ અંશ માત્ર પણ ના આવે. આ શક્તિનો આપણને પરિચય ન હોવાથી જ સાધના કરવામાં આપણે ઉત્સાહિત થઈ શકતા નથી. મહાવીર ભગવાન શા માટે 12.5 વર્ષ જંગલમાં જતા રહ્યા ને મૌન સાધના કરી? મનની સ્થિરતા માટે. મનની સ્થિરતા વગર નવા કર્મોનો આશ્રવ રોકી શકાતો નથી. નવા કર્મોનો આશ્રવ રોકાય નહીં તો જૂના કર્મોને ઉદીરણામાં લાવી શકાય નહીં, ને જૂના કર્મ ઉદીરણામાં આવે તો જ ક્ષમતામાં સ્થિર થઈ તે કર્મ નિર્જરી શકાય. અને મનની સ્થિરતા માટે જે મક્કમતા જોઈએ એ ફક્ત મનુષ્યમાં જ છે. માટે ફક્ત મનુષ્ય ભવમાંથી જ મોક્ષ પામી શકાય. દેવો ભક્તિ કરે છે, ઘણી ભક્તિ કરે છે, પણ મનની સ્થિરતા વગર કર્મની, જૂના કર્મની નિર્જરા નથી થઈ શકતી. આપણે સૌ જલ્દીમાં જલ્દી માનવ ભવની કિંમત સમજીએ. મનની સાધના માત્રથી જ પરમાત્મા બની શકાય છે, જે મનુષ્ય ભવમાં જ શક્ય છે. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. પ્રકાશભાઈ કોઠારી લંડનથી તમારો સવાલ છે કે અહીં ભરત ક્ષેત્રમાં 6 આરા છે અને મહાવિદ્ય ક્ષેત્રમાં 4 આરા છે, એવું કેમ? શું આપણે મહાવિદ્ય ક્ષેત્ર કરતાં વધારે પાપી છીએ? મહાવિદ્ય ક્ષેત્રમાં અરિહંત ભગવાન હંમેશા વિચરતા હોય છે. જો આપણે ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેવો હોય તો શું કરવું જોઈએ? પ્રકાશભાઈ, ભરત ક્ષેત્રમાં જેમ 1 થી 6 આરા છે તેમ મહાવિદ્ય ક્ષેત્રમાં 1 થી 4 આરા નથી, ફક્ત 4થો જ આરો છે ને કાયમ માટે 4થો જ આરો છે. અહીંયા જેમ 1 2 3 4 5 6 છે એમ ત્યાં 1 2 3 4 એમ નથી, ખાલી 4થો જ આરો. એમ જેવો ભરત ક્ષેત્રમાં 4થો આરો હોય છે ને તેવો મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ 4થો જ આરો હોય અને ત્યાં આરો બદલાય નહીં. જેમ અહીં 4થા આરામાં તીર્થંકર હોય ને એમ ત્યાં કાયમ 4થો આરો છે, માટે કાયમ તીર્થંકર હોય. આ કુદરતી રચના છે. એમાં એવું નથી કે અહીં 6 આરા છે માટે અહીં વધારે પાપી જીવ છે અને ત્યાં 4 આરા છે એટલે ત્યાં ઓછા પાપી જીવ છે, એવું નથી. પાપી જીવ કે પુણ્યશાળી જીવ એ તો બધે જ રહેવાના. મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ 4થો આરો હોવાથી કાયમ 6 એ 6 સંગયનવાળા જીવ હોય, એટલે કાયમ મોક્ષે જવાવાળા જીવ પણ હોય અને કાયમ 7મી નરકે જવાવાળા જીવ પણ હોય. કેમ કે ઉત્કૃષ્ટ કર્મની નિર્જરા અને ઉત્કૃષ્ટ પાપ એ પણ પહેલા સંગયનવાળા જ કરી શકે. અહીં આપણે 5મા આરામાં ભરત ક્ષેત્રમાં અત્યારે તો બધાને 6ઠું જ સંગયન છે, એટલે અહીંથી જેમ મોક્ષે જવાવાળા જીવ નથી તેમ અહીંથી 7મી નરકે જવાવાળા ઉત્કૃષ્ટ પાપી જીવ પણ નથી. ત્યાં છે, મહાવિદ્ય ક્ષેત્રમાં છે, પણ ભરત ક્ષેત્રમાં નથી. પ્રકાશભાઈ, તમે પૂછો છો કે ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેવો હોય તો શું કરવું જોઈએ? તો પહેલા તમારા આત્માને જ પૂછો. આત્માને પૂછો કે ભાઈ, તારે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ શું કામ લેવો છે? ત્યાં 4થો આરો છે માટે. પણ ત્યાં કોઈ ઉત્કૃષ્ટ પાપી તરીકે તારો જન્મ થઈ ગયો તો શું કરીશ? ત્યાં કોઈ તિર્યંચ જીવ કે દરિયાના માછલા તરીકે જન્મ થઈ ગયો તો શું કરીશ? કોઈ ક્ષેત્ર મળી જવાથી કે કોઈ આરો કીધે કોઈનો ઉદ્ધાર નથી થઈ જતો. એટલે અહીં જન્મ મળે કે તહીં જન્મ મળે એવું ઈચ્છવાનું જ નથી. અરે હવે જન્મ જ નથી જોઈતા એવી ભાવનાને દ્રઢ કરવાની છે. ઈચ્છા કર્યા વગર ન જ રહી શકતા હોય તો એટલું જ ઈચ્છો કે હવે જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળું ને મોક્ષગામી બનું. એ સિવાય કોઈ ઈચ્છા જ ના જોઈએ. અરે ભાઈ, અનંતા અનંતા જન્મોમાં કેટલીય વાર ચોથા આરામાં જન્મ્યા હોઈશું, પાંચે ભરત ક્ષેત્રના ચોથા આરામાં જન્મ્યા હોઈશું, પાંચે ઐરાવત ક્ષેત્રના ચોથા આરામાં જન્મ્યા હોઈશું કે મહાવીર્ય ક્ષેત્રના ચોથા આરામાં જન્મ્યા હોઈશું. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના કોઈ પણ સ્વરૂપે ચોથા આરામાં જન્મ્યા હોઈશું, પણ હજી સુધી આપણો નિસ્તાર થયો નથી. એમાં ક્ષેત્ર શું કરે ને ચોથો આરો પણ શું કરે? હે જીવ, જો તારો મોક્ષ ભરત કે ઐરાવત ક્ષેત્રમાંથી થવાનો લખ્યો હશે તો તું મહાવીર્ય ક્ષેત્રની ઈચ્છા કરીને ખોટો ડખો ઊભો કરીને શું કરીશ? જો તારે ચોથા આરામાં જીવવું હોય, તારી ઈચ્છા ચોથા આરામાં જીવવાની હોય, તો અંતરથી અંદરથી ચોથા આરાના માણસ જેવો બની જા. સીધો, સરળ, નિષ્કપટ, નિષ્પૃહી, આ બધા ગુણો ખીલવવાના પ્રયત્નમાં લાગી જા. બાકી બધું તારી ભવિતવ્યતા પર છોડી દે. ઈચ્છાઓ કરી કરીને જન્મો વધારવાનું છોડી દે. દીકરો બાપાને શું કહેશે? બાપા, જ્યાંથી લાવો હોય ત્યાંથી લાવો, પણ મને મોટો બોલ લાવી આપો. આપણે પણ એમ જ કહેવાનું કે જે ક્ષેત્રમાંથી નિસ્તાર થવો હોય ત્યાંથી થાય, પણ જલ્દીથી મારો નિસ્તાર થાય, હું કર્મ મુક્ત બનું. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. My contact number is 8850088567. રાકેશભાઈ, તમારો સવાલ છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં પહેલું સંગણવાથી ઉત્કૃષ્ટ પ્રકાર પાપ થઈ શકે જેને કારણે સાતમી નરકમાં જવું પડે, પણ પાપને સંગ્રહણ જોડે લેવા દેવા કે મનની સ્થિતિ જોડે? મનથી કરેલા ભયંકર પાપો પણ સાતમી નરકમાં લઈ જવા માટે સક્ષમ છે. હા, મન અને સંગ્રહણ એકબીજા સાથે જોડાયેલા છે. પહેલાં સંગ્રહણવાળાના મન એટલા બધા મજબૂત હોય કે હાઈથી હાઈ લેવલ પર પણ જઈ શકે અને લો થી લો લેવલ પર પણ જઈ શકે. એટલે પહેલા સંગ્રહણવાળા ઉત્કૃષ્ટ કર્મને નિર્જરા કરી શકે હાઈ લેવલ પર જઈને. એટલે સંગ્રહણ અને મન એ જોડાયેલા છે એકબીજા સાથે. એવી રીતના નીચામાં નીચી કક્ષાએ જઈ શકે પહેલા સંગ્રહણવાળાના મન અને એ સાતમી નરક સુધી પણ જઈ શકે. એકથી સાત બધી નરક એના માટે ખુલ્લી છે, પણ સાતમી નરકમાં જેટલું પાપ કરવાનું શક્તિ તાકાત જે બી કહો તે પહેલાં સંગ્રહણવાળાના મનમાં છે. અત્યારે આપણે પાંચમા આરાના લોકો છઠ્ઠા સંગ્રહણવાળા બે નરક સુધી જઈ શકીએ, પહેલી ને બીજી. એ ગમે એટલું ભયંકર પાપ કરીએ તો પણ આપણે એટલું પાપ કરીએ, એનાથી વધારે ન કરીએ. ખ્યાલ આવ્યો? એનાથી વધારે સંગ્રહણવાળા, એનાથી વધારે પાપ કરી શકે, એનાથી વધારે હાઈ લેવલ પર પણ જઈ શકે. એટલે મોક્ષ જવા માટે પણ પહેલું સંગ્રહણ જોઈએ, એનું મન જ એટલું મજબૂત હોય કે જે બધા જ કર્મોને નિજરા કરી શકે, અને એકદમ નીચે જવા માટે પણ પેલું સંગ્રહણવાળાનું મન એટલું નીચે જઈ શકે. ઓકે.